અનાદિ મુક્તની સર્વોચ્ચ સ્થિતિને પામવા માટે પૂજ્ય શ્રી નારાયણભાઈ આપણને સર્વોત્તમ ધ્યાન જે પ્રતિલોમ ધ્યાનની રીત સમજાવતા આગળ કહે છે, જે
મહારાજે કહ્યું કે જગતને વિશેની વાસના ટાળવી એ અતિ કઠણ સાધન છે અને મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ તો કઠિનમાં કઠિન સૌથી કઠિન છે. તારે સંસારના બંધન થકી મુક્ત થઈને આ બધી વાસનાઓ દૂર કરીને ભગવાનને પામવું હોય તો આનો સર્વોત્તમ ઉપાય સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો કે જો ખરી શાંતિ ખરું સુખ છતી જઈએ તમારે ભોગવવું હોય તો અંતે તો પૂરું કરી દેવાનો મેં વીર જ છે મારું. કારણ કોઈને એવી તાળા વેગી લાગે કે હું છતી દેહે ભગવાન ના દર્શન કરી લઉં, ઈચ્છા ન રાખે અને પોતે કામ કરે. કારણ કે ઈચ્છા રાખે તો ભગવાન તો જાણે છે ને ક્યારે હવે દિવ્ય દર્શન આપવા. તો આકાશમાં તોડવાનો એક જ માર્ગ મહારાજે બતાવ્યો સર્વોત્તમ માર્ગ કે ધ્યાનમાં. અને મહારાજે કહ્યું કે જે મારી મૂર્તિનું ધ્યાન કરે તેના ઉપર હું કૃપા વરસાવું છું. પોતાને ઓળખે તો જ કૃપા વર્ષે ને એના ઉપર. તો મહારાજે ધ્યાન કરવાનું કહ્યું. સચિદાનંદ સ્વામી મહારાજે કહ્યું કે મારા અંતરમાં શાંતિ નથી મળતી, શું કારણ? કારણ તો તમે સમજી શકો. તમારા અજામાં મારી મૂર્તિ દેખાય છે કે મહાપ્રભુ, તો પણ શાંતિ કેવી રીતે થાય? શાંતિનો ઉપાય બતાવો. કે શાંતિનો ઉપાય ધ્યાન. ત્યારે મારા શું કરવા ખબર છે? પોતાના અનાદિ મુક્ત જ્યાં રહેતા હોય તે નિવાસતા અને આજુબાજુની વસ્તુ પણ દિવ્ય થઈ જાય છે એવું સચિદાનંદ સ્વામી નામ વિશે સમજાવી દે કે મહારાજ તો ધ્યાન કરો તમે કોઈ કે ના મારું ધ્યાન કરવાની હમણાં જરૂર નથી, હું કઉ તારે કરજે મારું. તો અત્યારે હું શું કરું? હું સાનું ધ્યાન કરું કે તમે અગોત્રા જાઓ અમારા મુક્ત પર્વતભાઈ છે કા મારા તો કે ત્યાં જઈ અને નળિયાનું ધ્યાન કરજો. એવા નળિયાને નીરખજો એમના નિવાસ સ્થાનમાં અને એ નિર્ધી અને અહીંયા પાયાનું ધ્યાન કરજો એટલે શાંતિ થઈ જશે. સચિદાનંદ સ્વામી એ આપણા લોકો એવું કરે છે એ બતાવવા માટે પોતે દોડા પણ કરે. એ પોતે દોડ્યા નતા, એ તો મહારાજના અનાદિ ભક્ત હતા, પણ પોતાના વિશે સમજાવી રહ્યા છે અને ભગવાન એમનો દાખલો આપી અને જીવોને સમજાવે છે. તો સચિદાનંદ સ્વામી મહારાજ મારા તમારી મૂર્તિ સિવાય તમારા અનાદિ ભક્તનું ધ્યાન કરવાનું કીધું હોત તો ઠીક હતું. દરિયાનું ધ્યાન કરો, જળ વસ્તુનું તમારે કઈક બીજું ધ્યાન બતાવો, ભલે કે અમારે મૂર્તિનું ધ્યાન કરો. છોકરાના મૂર્તિનું ધ્યાન કરું પણ અંદરમાં મૂર્તિ દેખા કઈ. વળી મહારાજને પૂછ્યું કે મારા શાંતિ પ્રકૃતિ તમારું સ્વરૂપ જોયામાં આવતું. તો કે ભાઈ તમને કીધું તો તમે ત્યાં જઈને નળિયા નીરથી ધ્યાન કરો તો શાંતિ થાય, અમારું સ્વરૂપ દેખાશે. તમે એ કર્યું નહીં તો કેવી રીતે થાય? કે મારું સ્વરૂપ જોવા માટે અંતરને નિર્મળ બનાવવું પડે ને સ્વામી. આ મારા તો એ અંતર નિર્મળ કોણ કરે? નિર્મળ વસ્તુ હોય તે કરે. પર્વતભયના નળિયા દિવ્ય અને નિર્મળ છે ત્યાં જે ધ્યાન કરો એ નળિયા અંદરના અશાંતિ રૂપ આવરણને હટાવી મૂકશે. ઓ મારા તારકો હું એનો પ્રયોગ કરું અને સ્વામી તો એ જ વખતે ઉપડ્યા અને પર્વતભાઈ સામા ચાલી આવે તો પર્વતભાઈ ને પૂછ્યું કે આ ગામમાં પર્વતભાઈ ક્યાં રહે છે? અને કે હું જ પર્વતભાઈ. કયા પર્વતભાઈ જોઈ છે? સ્વામિનારાયણ નામ એક બીજા પર્વતભાઈ છે. કે મારે તો સ્વામિનારાયણ ભગવાન ના પર્વતભાઈ જોઈએ છે. અરે કે એ હું. અરે તમે તો સ્વામી દંડવત કરવા જતા હતા પૂછે ઢંડે. અરે તમે તો ગુરુ છો, મને અપરાધ બનાવશો એમ કરી અને પર્વતભાઈએ દંડવત કર્યા સ્વામી. અને હજી પણ સ્વામી ધ્યાન કરતા નથી. મહારાજે પૂછ્યું, સચ્ચિદાનંદ સ્વામી હવે અમારી મૂર્તિ દેખાય? મહારાજ તો નરિયાની વાત જ ભૂલી ગયો. અરે એક હીરો ભોગે જ આવ્યો, જા ફરીથી ફરીથી ઉપડ્યા અને જઈ પેલા પર્વતભાઈ એ વખતે લોટો લઈ બહાર જતા એટલે ખ્યાલમાં નહીં આવ્યો. કોઈને કીધું કે પર્વતભાઈ આ જાય છે લોટો લઈ, એમને થયું કે શૌચ માટે એ જઈ રહ્યા છે તો હું આ જ બેસું. તો એ ભાગો લઈ બેઠા પાછા આવે ત્યાં સુધી આવ્યા તો પર્વતભાઈ એકદમ દંડ, ઓહો ફરીથી મારે જ બદલા, વાહ 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 એમ કહીને આંખમાં આંસુ આવવા લાગ્યા. ભરતભાઈ તમે કહો છો એ બરાબર છે, પણ મારે મહારાજની આજ્ઞા પાડવી કે નહીં, કે મહારાજે શું આજ્ઞા કરી, કે મને અંતરમાં શાંતિ થતી નથી અને મહારાજનું સ્વરૂપ દેખાતું નથી. તો મારે કહ્યું કે જા અગતભાઈ અને ભરતભાઈ ના નિવાસમાં નડિયાનું ધ્યાન કરશો એટલે શાંતિ થઈ જશો. તો હવે મારે તમને ઉપદેશ આપવો નથી, ભગવાનની વાતો કરવી નથી, મને તમારું નિવાસ સ્થાન બતાવો. માટે તમે મને એ નળિયા બરાબર દેખાય, હું એને દેખી શકું એવી રીતે ઉભો રાખો. પછી કારણ કે આવું ન કરાય, આવું મહારાજે તમને મારી કસોટી કરે, તમે ગમે તેમ કહો, જો મને મારું વચન માનવાના હો, મને રાજી કરવો હોય તો મને એવી જગ્યાએ ઉભા રાખો કે હું આ નળિયા જોઈશ. તો હું જો એ ધડ હતો એના ઉપર ઉભા રાખી દીધું. તો જેમ જેમ નળિયા દેખતા જાય એમ અંતરમાં શાંતિ થતી જાય એમ. અને બધા નળિયા એક પછી એક નિરખવા લાગ્યા, એમ અંતરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને મહારાજની મૂર્તિનું દર્શન થવા લાગ્યું. વાહ પર્વત હોય વાહ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા આ નળિયા. હું મેં ભગવાન સ્વામિનારાયણનું વચન ન માન્યો તો આટલો હેરાન થયો, જો પહેલેથી જ માન્યું હોત તો આટલા હરકત ના રહ્યા. એમ આપણે ભગવાનના વચનો બરાબર માનવા. મહારાજ કહે છે મારી મૂર્તિનું ધ્યાન કરો. તારે મહારાજ ધ્યાન કરવાનું શીખવે છે કે જો ભાઈ આ હું સામે બેઠો છું અને તું મને નિર્જી લે, નક્ષિકાંત બરાબર નીકળી લે અને પછી આંખો મીચીને જો હું દેખાઉં છું કે ભાઈ એકી પાસે એમને લગભગ 5-10 મિનિટ સુધી મહારાજની મૂર્તિનું નિરીક્ષણ કર્યું. ખૂબ નિહાળ અને નિહાળ્યા પછી આંખો મીચી તો અંદર દેખાય જ નહીં, મૂર્તિ જ ન દેખાય. તો મહારાજ કે મારી મૂર્તિ દેખાની કલા મારા નથી દેખાતું. એને એમ કહ્યું કે જો ભાઈ અનેક જન્મ થયા ત્યાં સુધી અમે બાલ્ય વૃત્તિ કરી છે, ખાવું પીવું મજા કરવી અને દેહ પડે એટલે બીજો જન્મ થયો, એમ ભટકવાનું જ કામ કર્યું છે. તો એટલી બધી બાલ્ય વૃત્તિ કાઢીને અમારી મૂર્તિનું સ્વરૂપ જોવું કે સહેલું નથી. એને એમ કહ્યું કે મહારાજ તમે તો શક્તિમાન છો ને, હું તમારા શરણે આવ્યો અને તમે કહો એમ કરવું જોઈએ તો બરાબર, હું કહું એમ તો કરીશ ને. કે હા, મહારાજે પોતાની મૂર્તિનું સ્વરૂપ એને આપ્યું કે હવે તું આ સ્વરૂપ રાખ, સવારે એ મૂર્તિ રાખી અને સામે નિરખા કર, વળી આંખો ભીતી જોઈ, ન દેખાય તો હું જઈશ નહીં, કારણ કે તું ભગવાનનું સ્વરૂપ આંખો ઉગાડીને તો ધ્યાન કરે છે ને, આમ ધ્યાન કરવું એ ધ્યાન નથી, ધ્યાન જ છે. સર્વોત્તમ સિદ્ધિને પામવું હોય તો અંતર તરફ પ્રતિરોધ તો થવું પડે ને. નેપોલિયન ને જોવો ને આખું વિશ્વ જીતવાની તૈયારી ઘણી ખાલી કરી નાખી, પણ મરતી વખતે એને શું કહ્યું કે મારું જીવન નિષ્ફળ ગયું, મેં બાહ્ય દુનિયા જીતવી એ તો મામૂલી વસ્તુ છે, કોઈ પણ પ્રયત્ન કરે તો મેળવી શકે, પણ અંદર નું તો મેં કઈ ના મેળવ્યું એમ કરી અને દેહ છોડ્યો. જો થાય એને અંદર ની મહત્તા સમજી ભગવાન એને કહ્યું અને એને લગભગ 6 મહિના સુધી એમ કર્યું, એમાં શાંતિ થયો પણ મહારાજ ની મૂર્તિ ના દેખાય. તારે મહારાજ ને કહ્યું, મહારાજ મને મૂર્તિ નથી દેખાતી હજી, શું કરો? કે તું મને કેવો સમજે છે કે ભગવાન હું તો આપને સ્વરૂપ હોય પણ ભગવાન સમજુ છું, તો મારું સ્વરૂપ તને દેખા ત્યારે એ મને ખબર પડે કે નહીં? મેં કહ્યું રાખતો કે રાખ, મને પૂછવાની હું અંતે આવી ખરો કે નહીં? આ મારા તો કેમ પૂછે છે? કંટાળ્યા વગર તું ધ્યાન કર્યા પાછી જાગી થઈ જાય, બંધ થઈ જાય દેખાતું આંખ ઉગાડે અને મહારાજ ની મૂર્તિ નરસિંહા દેખાય. તો એક અંગ હરકો દેખાય, એક અંગ હરકું ન દેખાય, આવું બધું થાય. તો એને બ્રહ્માંડ સ્વામી જેવા અનાદી મુક્તને પકડ્યા, મને ધ્યાનમાં આવું થાય છે શું કરો? એક અંગ હરકું દેખાય, એક અંગ હરકું ન દેખાય, અને મહારાજ ની મૂર્તિ ઘડીક માં હરતી દેખાય, ઘડીક માં હરતી ન દેખાય, ઘડીક માં કઈ જુદું સ્વરૂપ દેખાઈ જાય, આ બધું શું થાય છે? નિહાળો છો પણ મારા નું ભાવ કેવું છે એ ખબર છે બરાબર? મંડોરી બતા આવે, તમે કેવી રીતે મહારાજ નું સ્વરૂપ નિર્ધો, ભાવ નિર્ધો, જ્ઞાન નિર્ધો, નાસિકા કેવી સરસ છે એ નિર્ખો, એમ દરેકે દરેક અંગ નિર્ખી અને અંતરમાં ઉતારીને જુઓ. હવે સન્મુખ દેખાય તો સન્મુખ જુઓ, પણ જેવો હું તમે આંખ ઉગાડીને મને દેખો છો એવું જ દેખાય ત્યારે જંપ કરો. તો પછી અમે પેલા મુખારવિંદ જુઓ, એ મુખારવિંદને દ્રઢ કરતા 6 માસ ઉપર વીતી ગયા,2 વર્ષ કે 3 વર્ષ જેટલા વીતી ગયા તોય એ ભગવાન ના ભક્ત કંટાળા. વચનામૃતમાં કહ્યું છે કે ધ્યાન કરતા જો મારી મૂર્તિ ન દેખાય અને એ પડી ના મૂકે એ ભક્ત ને હું વાસ થઈ ગયો છું, લખ્યું છે, લખ્યું છે ને? તો કંટાળું તો ન જોડીએ, અંતે પૂરું કરી દેશે, પણ છતી બી મારા ની મૂર્તિ નો સાક્ષાત્કાર કરવા માટે જ હું આ ધ્યાન છે. બાકી એમ એમ ધ્યાન પાડી અને 5 વાર માનસી પૂજા એ 1-2 વાર 5 વાર તો બધા નહીં જ કરી શકતા હો, અને એકાદ એક વાર કરતા હશો કદાચ સવારે કે સાંજે, પણ 5 વાર માનસી પૂજા કરવી જોઈએ એવો ભગવાન નો આદેશ. તો એને મૂર્તિ દ્રઢ તો કરી, મૂર્તિ સન્મુ આંખ વીચે અને મૂર્તિ એવી સરસ દેખાય. ત્યારે હવે કહ્યું કે ભગવાન નું સ્વરૂપ તો દેખાય, પણ ભગવાન ના સ્વરૂપ નું સુખ તો આવતું નથી, અને બીજી વસ્તુ જમું છું તો એવો સ્વાદ આવે છે, સારી વસ્તુ જોઈએ તો આંખ ડોલી ઉઠે છે. તો આ ભગવાન નું સ્વરૂપ જોઈને મને સુખ કેમ નથી આવતું? એ સારી વસ્તુ ખાઉં જમું છું તો મજા પડે છે, મૂર્તિ દેખાય છે, પણ સુખ નથી આવતું. ત્યારે ભ્રમાન સ્વામી અને આગળ કહે છે કે ભાઈ, એ ભગવાન નું સ્વરૂપ જે સામે છે, એ સ્વરૂપ ને તારી વચ્ચે તો એકતા ક્યાં છે? દૂર છે. ભગવાન ને ભક્ત કોઈ દિવસ જુદા નથી રહેતા. તો તું તો જુદો થયો, તું આય ને ભગવાન આય, તો કે શું કરું? તો કે એમ કરવાનું, એના ઢૂંકડું થવા એવું કરવું જોઈએ. ઢૂંકડું જેવું છે, તારે ઢૂંકડું જેવું હોય તો એમને પંચવર્તમાન ફૂળ અને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજીને પાળે તો મહારાજ ની મૂર્તિ આપણે ખૂબ દેખાય. ભગવાન બોલાવવા પડે નહી, આપો આપ આગળ આવ્યું. આજે પંચવર્તમાન છે ને, એનું સ્થૂળ સ્વરૂપ જ પાળીએ છીએ. સૂક્ષ્મ સ્વરૂપ નું અર્થઘટન એ સૂક્ષ્મ સ્વરૂપ સત્પુરુષ થકી સમજવું પડે. તારે પંચવર્તમાન માં કઈ મહારાજે કહેવાનું બાકી રહેશે ત્યારે એ સન્મુખ નું ધ્યાન અને અનુલોમ ધ્યાન છે. એ ઢૂંકડું નથી, ભગવાન ને ભક્ત વચ્ચે અંતર રહ્યું, એ અંતર ઢૂંકડું કરવું છે. તો કે તું એ મૂર્તિ ને ઢૂંકડી કર ને, તો કે ભગવાન હું નજીક ધારું. હા, તો ધારતા ધારતા અને અડી ગઈ. હવે મને ધ્યાન જ કેવી રીતે કરું? મને એક વસ્તુ મરી જાય પણ ધ્યાન કેવી રીતે કરું? ભગવાન દૂર હોય તો ધ્યાન થાય ને. તારે કે હું તને ઢૂંકડું થવા જરાય અંતર ના રહે એવું હવે હું તને ધ્યાન શીખું છું. તો બ્રહ્માન સ્વામી જેવા અનાદિ મુક્ત એને પ્રતિલોમ ધ્યાન શીખે. એ શું શીખે છે? એને કહે છે કે તારો હાથ બતાવો જોઈએ. તો કે આવ્યો સ્વામી. એ તારું મુખ બતાવજો. તો કે આવ્યો. અરે કે તને તો બધી ખબર પડે છે દેહની. તો દેહની જ્યાં સુધી સ્મૃતિ રહે ત્યાં સુધી મારી સ્મૃતિ કેવી રીતે થાય? મારી સાથે એકતા કેવી રીતે થાય? તારે કે જો તું આંખો વીતી જા, તારો દેહ તને દેખાય છે ના, તો પછી આંખો વીતેલી જ રાખે, દેહ દેખાય જ નહીં. એટલે કે ભગવાન, તારે પછી જો હું વીતેલી રાખું તો દેહ દેખાય નહીં. એમ થઈ શકે ખરો કે આંખો બીજી જાય પછી તું પાલો ઠેવાને બેઠો તો એવો ને એવો તારે જોવું હોય એવી ધારણા આવે ખરો? હા, તારો દેહ માં તું કેમ બેઠો છે દેખાયો? કે હા, સરસ દેખાયો. તારે તું આટલો બધો દેહ સાથે જોડાયો છું માટે તને દેહ તરફ દેખાયો છે. તારે માટી મૂર્તિ નું ધ્યાન કરવાનો તો હજી આરંભ જ કરે છે. જયારે દેહ નું ધ્યાન તો તે અનેક જન્મ સુધી ગયું માટે તમને માટે ભૂલવો છો. માટે એમ કરજો, હું સારી દેહ ની જગ્યાએ તારો દેહ તે જોઈએ ને જોઈશ જ નહીં. હવે તમને દેખાય તો કાંઈ લડે પણ એમ કરને, જે મૂર્તિ છે એ તારી દેહ ભૂલી દે, દેહ ની જગ્યાએ જોતો થઈ જાતો. પ્રયત્ન કર. ભગવાન પોતાની મૂર્તિ પોતાના સ્વાસમાં લઈને કહે છે કે આવી રીતે ધ્યાન કરી તો જો. એ દેહ તો ભગવાનની કૃપા થઈ મળ્યો, પણ ભગવાનને નથી લો જે મૂર્તિ દેતું ન, એ આ જોવા માટે એને ખૂબ તકલીફ પડતી કે હું કઈ રીતે જોઉં. તો પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન, તમારી મૂર્તિ અહીં આવી ગઈ પણ એને જોવી કેવી રીતે? કે આ નથી જોવાની, આ દેહ માં તું રહ્યો છે તો દેહ માં રહીને તું બધું જોવે છે ને, તારી આંખ નથી જોતી પણ તારો ચૈતન્ય બધી વસ્તુ જોવે છે, સાંભળે છે ચૈતન્ય, જમે છે ચૈતન્ય. ચૈતન્ય નીકળી જાય તો સબ જમે ખરું. ત્યારે દેહ નું અસ્તિત્વ ત્યારે ભૂલી જવા, ત્યારે જ ભગવાનની ખરી સ્મૃતિ રહે. અને આપણે જમીએ ત્યારે ભગવાનને જમાડવું એમ કહીએ છીએ ને, ઠાકોર જમાડો. તો ખરેખર ઠાકોર જમાડીએ છીએ મહારાજ નું આય હોય તો આમ આમ જમવું, કઈ રીતે જમવું? અરે ભાઈ આમ નહી જમવાનું, મહારાજ જમે ને તું દર્શન કરે એવો થઈ જા, ત્યાંથી પગ આમ હાલે એ તું જોવે છે, જમાવે એ ભાવે તો મારા મૂર્તિના સ્વરૂપમાં તું અંદર ઉતરી જાય એવી ધારણા કરને, અને એવી રીતે જોતો પ્રભુ હું પ્રયત્ન કરી જાઉં. પ્રયત્ન કરતા કરતા લટક હાથ આપોઆપ આવી એ અંદર રહી, અને એ ચૈતન્ય સત્તાએ ભગવાનનું સ્વરૂપ આપ્યું રાખા. હવે ગમે તારા મુશ્કેલી ઉભી થાય તું જમે તો મહારાજ જમે ને, તો ભાઈ એને દેહ ની સ્મૃતિ કરે આપણે હું જમું છું. તારા ભગવાન નાનાથી મુક્ત રમાન સ્વામી જેવા કહે છે કે જો દેહને ભૂલવો કેટલી અઘરી વાત છે, કેટલા જન્માંતર સુધી દેહની થોડી ધીરે રાખો, એમ કરતા કરતા મૂર્તિમાં રહી જેટલું ઘડી બે ઘડી સવાર સાંજ એવો અભ્યાસ કરો, તમને પ્રવૃત્તિ હોય સીધી કરો, સવારે ધ્યાન કરો થોડું આ રીતે સાંજે કરો, પણ પ્રતિરોધ ધ્યાન કરતા કરતા એક અભ્યાસ કરતા કરતા જુઓ, સાયકલ ચલાવવી હોય તો પહેલા બેલેન્સ ગોઠવવા માટે કેટલી મહેનત કરવી પડે, તરવું હોય તો બીજા હાથ રાખતા ભાત, અને જયારે તરવાની નીત આવડી જાય પછી સહેલું થઈ જાય છે. ત્યાં ભગવાનના સ્વરૂપમાં રહીને ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ ત્યારે એ સ્થિતિ સહજ થઈ જાય ભગવાનની કૃપા. દુષ્ટ પ્રયત્ન 50% મારા ત્રણ વસ્તુ ગણાવે છે, પ્રારબ્ધ પુરુષાર્થ અને કૃપા. એ મારા પ્રારબ્ધ નું શું કામ? અરે ભાઈ પ્રારબ્ધ એટલા માટે કહું છું કે હું ભગવાન નું ભજન કરતો કરતો આવ્યો હોય તો તારું પ્રારબ્ધ અત્યારે એથી જલ્દી તને મારું સ્વરૂપ નું દર્શન થાય. હું જ્યાં અટકો તો કાઢી આગળ આવ, પણ તે બાહ્ય વૃત્તિ કદી અંતર વૃત્તિ કરી જ નથી, અને આવ્યો છું માટે ટાઈમ લાગે. આ તો એક ને એક જ એવી વાત, અને અનંત જન્મ સુધી થાય કાઢે, અને એક જન્મ સુધી પ્રવૃત્તિ કરતા 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 ભગવાનની મૂર્તિ ધારવામાં કંટાળો, એ કઈ રીતે બધું કરો? ભગવાનની સ્મૃતિ ત્યારે એ મૂર્તિમાં પ્રવેશ સહજ કહેવાય, પણ એ હજી અનુસંધાન છે, માટે એ પ્રવેશ હજી સાધન દર્શાવવાનો છે. એ સહજ થઈ જવો જોઈએ. એ ક્યારે થાય? અભ્યાસ થી બધી વસ્તુ સહજ થાય. કરવાની વસ્તુ જો સહજ થઈ જતી હોય તો આપણી મોટી સહજ વસ્તુ કરવા માટે થોડો અભ્યાસ તો કરવો પડે ને. એ ગ્રેજ્યુએટ થતા 18 વર્ષ સુધી હેરાન થઈ પડી જાય, છોકરા વિશાળમાં ઘરે ગૃહકાર્ય કરે, પરીક્ષાઓ આપે, ત્રાસ થઈ જાય, તો એ ગધા મિત્રો કેના જ કરે. પણ ભગવાન ના સ્વરૂપને પામવાનો સંકલ્પ થાય ને એનું કારણ શું? અને એવા સંત એવા ભાગવત સંત એવા અનાદિ મુક્ત મળ્યા નથી, તો ભગવાનના અનાદિ મુક્તની શોધમાં નીકળવું જોઈએ. અને એ અનાદિ મુક્ત નો જોગ બાહ્ય રીતે અને અંતર રીતે એના થકી જ્ઞાન સમજવું પડે. એ સમજ્યા પછી એ સમજણ પ્રમાણે આપણે કેમ કરવું પડે, અને અંતરવૃત્તિએ એ કેમ કરીને એ અંતરવૃત્તિએ સમાગમ કહેવાય. દેહ કરીને સમાગમ કરીએ એ બાહ્ય સમાગમ કહેવાય. તો બાહ્ય સમાગમમાંથી અંતર સમાગમમાં જતા રહેવું જોઈએ. ત્યારે આ રીતે પ્રતિલોમ ધ્યાન એ મહારાજની મૂર્તિ પડ્યા છે એ વખતે યાદ રાખીએ. ચૈતન્ય નિરાકાર, તો એ નિરાકાર ચૈતન્ય જયારે ધારણાથી ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે ત્યારે એ નિરાકાર તેજોમય ચૈતન્ય છે, પણ એના ઉપર આવરણ છે. એ આવરણને લીધે એનું જે ચૈતન્ય તે છે ને, એ ચૈતન્ય પ્રકૃતિ, અને શ્રીજી મહારાજનું ચૈતન્ય પ્રકૃતિ એ વિલક્ષણ છે. ચૈતન્ય પ્રકૃતિ એટલે તે તેજમાં ભેદ છે. ટ્યુબલાઇટ હોય અને એક ઘાસલેટનો દીવો એ મૂકો તો એ ઘાસલેટના દીવાનો પ્રકાશ એમાં વિલીન થઈ જાય છે, પણ જતો નથી ગયો. ટ્યુબલાઇટ બંધ કરો એટલે તરત જ એનો પ્રકાશ જોવામાં આવે. એમ ભગવાનનો પ્રકાશ અને આપણા ચૈતન્ય આત્મા જયારે આવરણથી રહ્યો થાય ત્યારે એ તેજોમય બને છે. એને આ ભગવાનનું અક્ષરધામ વૃત્તિ ની સાથે આપોઆપ એની સાથે એકતા થાય. તારે પ્રતિરૂપ ધ્યાનમાં ચૈતન્ય નિરાકાર સ્વરૂપે જેમ દેહમાં નિરાકાર સ્વરૂપે રહ્યો છે એ ધારણાથી એમાં રહે અને મહારાજનું સ્વરૂપ જોડે એ જોતા 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 મહારાજની કૃપાથી એ ચૈતન્ય ઉપરના આવરણો હટતા જાય છે. એ જેવા હટી જાય તેવી જ મહારાજની ચૈતન્ય પ્રકૃતિ એમને ચૈતન્ય પ્રકૃતિને સાકાર દિવ્ય સાકાર બનાવી દે અને દિવ્ય સાકાર બનતાની સાથે એ સદાનંદ સિંધુ એ મૂર્તિની અંદર પોતાની મહારાજની મૂર્તિને તો દિવ્ય સાકાર જોડે છે પણ પોતાને પણ જાણે છે કે હું દિવ્ય સાકાર મહારાજે મને મનાવી આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો અનાદિ મુક્તો એ મૂર્તિમાં રસપ્રદ રહી અને સુખ નિધાર કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે. કોઈને એમ કહીએ કે આ સાકર કેવી ભાઈ ખાધા જેવી એનું વર્ણન થઈ શકે સાબિત પડે મારે અનુભવથી ખબર પડે કે અંદર રહી અને સુખ ભોગવવાની કળા કેવી અલૌકિક છે. ઓકે કીધો કે માછડા રમે એમ કિરોલ કરે છે મહારાજના મુક્તો માછડા વિચાર કરે છે ભાઈ માછલો કેવો છે માછડાનું દ્રષ્ટાંત તો અપૂર્ણ છે માહિત છે આપો દીશ બતાવવા માટે તો એ કિલો છો તો મહારાજની મૂર્તિની અંદરથી નવીન નવીન સુખ પ્રગટ થતો રહે છે એની લહેરમાં એને માછલી તો શું પણ કોઈ પણ પ્રાણી કરતા પણ એને વધારે વધારે સુખનો આનંદ આ સુખ એ જ અનાદિકાળ સુધી તૃપ્ત થતા નથી. હવે ત્યાં કઈ પ્રવૃત્તિ હોય કહો ત્યાં કોઈ સેવા નથી ત્યાં કોઈ ખાસ કરી ધરાવવાનું અહીંયા આ બધું શું કામ કરવાનું કે મારા સાથે સંબંધ કરવા માટે બધું જરૂરી સારા ભગવાનને થાળ જમાડો તો ભગવાનની સ્મૃતિ રહે ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની સ્મૃતિ રહે ભગવાનના પંચવર્તમાન આક્ષા મેળે તો સરળ જીવન જીવવા આવડે એ ભગવાનના સ્વરૂપને સંભાળવાને માટે આ બધું જ કરવું પડે તમામ મિત્રોનો જોગ પણ કરવો પડે એમાં આપણે જે કંઈ પ્રશ્નો ઉઠતા હોય એ કહેવા જોઈએ પણ એ કહેવાનો આવે તમે પૂછો તો જવાબ આપો તો એ સમજણ રદ કરવી જોઈએ. તો ધ્યાન કરવાની અંદર પણ બીજા સમાન ઉપાણ એવા બધા ધ્યાન છે એ અનુલોપ ને પ્રતિલોપ ની વચ્ચે છેદ કરીને પ્રતિલોપમાં ન જાય સાંગ ઉપાંગ માથાકૂટમાં કરીએ સીધા અનુલોપમાંથી પ્રતિલોપમાં છેદ લઈ જવા જેમ એરોપ્લેન ઉડે તો ઉડ્યું એવું ભગવતમાં ક્યાંય અટકે દેહમાં નિરાકાર સ્વરૂપ પહેલા રહો એમાં ભગવાનની સ્વરૂપમાં પહેલા રહી તો આપણો આ દેહ જ નથી એ ભૂલી જઈએ તો એ અનાદારી મારી નાખે છે ત્યારે હજુ કરી અને આપ સૌનો રાજીપો માગીને હું ભક્તો છું.